એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ જગતના એક એવા માર્ગદર્શક વિશે વાત કરવાના છીએ જેમણે, એમ કહી શકાય કે લગભગ 150 વર્ષ પહેલાં, કવિતા કઈ રીતે શીખવવી એના પર ખૂબ મહત્ત્વના વિચારો આપ્યા હતા. આપણે વાત કરી રહ્યા છીએ નવલરામ પંડ્યા અને એમના 1879ના લેખ કવિતા શિક્ષણ માર્ગદર્શિકાની. આપણી પાસે આ માર્ગદર્શિકાના કેટલાક મુખ્ય અંશો છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે પંડ્યાજી કવિતા શિક્ષણને કઈ રીતે જોતા હતા, એમની પદ્ધતિઓમાં શું ખાસ હતું અને શા માટે એમના વિચારો એ સમયે આટલા મહત્ત્વના ગણાયા હશે. ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત જ એક મહત્ત્વના મુદ્દાથી થાય છે. પંડ્યાજી કહે છે કે કવિતા એ વાચનનો જ પ્રકાર છે, પણ ગદ્ય કરતાં એમાં વધુ ચાતુર્ય અને ખબરદારી જોઈએ. આવું કેમ? ગદ્યથી એ કઈ રીતે જુદી પડે છે?
હા, બરાબર. તેઓ કવિતાને સીધી રીતે વાણીનું ચડિયાતું રૂપ કહે છે.
ચડિયાતું રૂપ?
હા, મતલબ કે ગદ્ય શીખવવાના જે સામાન્ય નિયમો છે તે અહીં પણ લાગુ પડે, પણ કવિતામાં દરેક બાબત પર વધારે ધ્યાન, વધારે કાળજી લેવી પડે છે. અને આ વાત જ સૂચવે છે કે તેઓ કવિતાને માત્ર શબ્દોના સમૂહ તરીકે નહીં પણ એક કલા સ્વરૂપ તરીકે જુએ છે, જેની રજૂઆત અને સમજવણ માટે વિશેષ અભિગમ જરૂરી છે.
અને આ વિશેષ અભિગમની શરૂઆત જ તેઓ એક રસપ્રદ પદ્ધતિથી કરે છે. કવિતા સમજાવતા પહેલા આખી કવિતા એકવાર વર્ગમાં જોરથી અને સ્પષ્ટ રીતે વંચાવી દેવી. ઘણાને લાગે કે પહેલા અર્થ સમજાવીએ તો વાંચન સહેલું બને, પણ પંડ્યાજી તો ઊંધો ક્રમ સૂચવે છે. આની પાછળ શું વિચાર હશે?
હા, આ એમની પદ્ધતિનો પાયો છે એમ કહી શકાય, અને એના નક્કર કારણો છે. પહેલું જુઓ, કવિતા માત્ર અર્થ માટે નથી હોતી, એના લય, એના સંગીત માટે પણ હોય છે.
બરાબર.
એટલે કે પિંગળ, એટલે કે છંદ, તાલ અને સ્વરનું ધ્યાન રાખવું પડે. હવે જો તમે સમજૂતી આપતા જાઓ અને વચ્ચે વચ્ચે વાંચતા જાઓ તો આ ત્રણેય બાબતો પર એક સાથે ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું બને. કવિતાનો જે પ્રવાહ હોય ને એ તૂટી જાય. બીજું, જ્યારે આખી કવિતા સળંગ વંચાય ત્યારે તેનો તાલ અને સ્વર બરાબર જળવાઈ રહે છે. આનાથી શું થાય, જે વિદ્યાર્થીઓ કદાચ થોડા ધીમા હોય અથવા તરત પકડી ન શકતા હોય તેઓ પણ બીજાઓનું અનુકરણ કરીને ખાલી સાંભળીને જ એ લય પકડી શકે છે.
હા, સાંભળીને શીખવાની તક મળે.
બરાબર. સમજૂતી વચ્ચે આવે તો આ તક જતી રહે. અને ત્રીજું કારણ, જે કદાચ સૌથી મહત્વનું છે, એ થોડું મનોવૈજ્ઞાનિક છે. જો શરૂઆતથી જ વિદ્યાર્થીનું ધ્યાન ફક્ત અઘરા શબ્દોના અર્થ કે પંક્તિઓનો ભાવાર્થ સમજવા પર જ હોય તો એ વાંચન પ્રફુલ્લ ચિત્તે, એટલે કે આનંદથી, ખુલ્લા મને નથી કરી શકતો. પંડ્યાજી માને છે કે કવિતાના આસ્વાદ માટે આ પ્રસન્નતા, આ ખુલ્લા દિલથી વાંચન ખૂબ જરૂરી છે. પહેલા અનુભવ, પછી વિશ્લેષણ, એવી વાત છે.
હા, એટલે કવિતાને પહેલા એના શુદ્ધ સ્વરૂપમાં એના સંગીત સાથે અનુભવવાની વાત છે, અને આ અનુભવને રસિક બનાવવા માટે તેઓ તાલ, સ્વર અને ભાવ આ ત્રણ બાબતો પર ભાર મૂકે છે. આને થોડું વધુ સ્પષ્ટ કરશો?
ચોક્કસ. પંડ્યાજી કહે છે કે કવિતા રસપ્રધાન વસ્તુ છે. ગદ્યમાં કદાચ ભાવ પ્રદર્શન થોડું મર્યાદિત હોય, પણ કવિતામાં ભાવ દર્શાવવાની છૂટ વધુ છે. અહીં માત્ર શબ્દો બોલવાના નથી, પણ કવિનો જે મનોભાવ છે ને એને જીવંત કરવાનો છે.
એટલે અભિનય જેવું?
હા, થોડું. તેઓ તો હાથ મોના હાવભાવની પણ વાત કરે છે, પણ સાથે ચેતવણી પણ આપે છે કે તે યોગ્ય માત્રામાં અને સ્વાભાવિક હોવા જોઈએ, નાટક કે ઢોંગ જેવું ન લાગવું જોઈએ. અને આ ભાવ પ્રકટ કરવા માટે તાલ અને સ્વર, એટલે કે રાગ, અનિવાર્ય છે. ગુજરાતી કવિતા તો મોટાભાગે ગેય હોય છે, ગાઈ શકાય તેવી.
ખરું.
તેથી યોગ્ય જગ્યાએ તાલ આપવો અને યોગ્ય આરોહ અવરોહ સાથે ગાવું એ કવિતાને જીવંત બનાવે છે. ખરી કસોટી એ છે કે કવિ જે અનુભવી રહ્યો છે તે ભાવ વાંચનારના અવાજ અને હાવભાવ દ્વારા સાંભળનાર સુધી પહોંચવો જોઈએ.
તમે તાલની વાત કરી. પંડ્યાજી તાલ શીખવવા માટે હાથનો ઉપયોગ, એટલે કે તાળી પાડવાનું સૂચવે છે. પણ એમણે એ પણ કહ્યું કે સીધું અહીં તાલ આપો એમ ન કહેવું. તો પછી તાલ શીખવાડવો કઈ રીતે? આ કંઈક યાંત્રિક ક્રિયા જેવું નથી લાગતું?
ના ના, એ જ તો એમની પદ્ધતિની ખૂબી છે. પંડ્યાજીનું માનવું છે કે જો શિક્ષક પોતે શુદ્ધ ઉચ્ચારણ અને સ્વાભાવિક લય સાથે કવિતા વાંચશે તો બાળકો એ લઈને પકડીને આપોઆપ યોગ્ય જગ્યાએ તાલા આપતા શીખી જશે.
ઓ, એટલે અનુકરણથી.
હા, બરાબર. આ એક કુદરતી પ્રક્રિયા છે. શિક્ષકે માત્ર એક સારું ઉદાહરણ પૂરું પાડવાનું છે. કૃત્રિમ રીતે નિયમો શીખવવા કરતાં આ અનુભવજન્ય શિક્ષણ વધુ અસરકારક છે. જો કે તેઓ એ પણ ચેતવે છે કે માત્ર તાલ પર જ વધુ પડતું ધ્યાન આપવાથી ક્યારેક સ્વર કે રાગ બગડી જવાનો ભય રહે છે. એટલે શિક્ષકે તાલ અને સ્વર બંનેનું સંતુલન જાળવવાનું છે.
અને પિંગળ એટલે કે છંદશાસ્ત્ર વિશે શું? એના નિયમો તો શીખવવા જ પડે ને. પંડ્યાજી એના માટે શું કહે છે? શું ખાલી છંદનું નામ અને માત્રા ગણાવી દેવું પૂરતું છે?
બિલકુલ નહીં. આ મુદ્દે પંડ્યાજી બહુ જ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે દાખલા તરીકે દોહરા છંદમાં કુલ 24 માત્રા હોય, 13 અને 11 પર યતિ આવે, એટલું જાણવાથી કોઈને સરસ વાંચતા ના આવડી જાય.
સાચી વાત.
અગત્યનું એ છે કે તાલ ક્યાં આવે છે, કેટલા આવે છે, કયા પ્રકારના છે, 3 માત્રાના, 4 માત્રાના વગેરે, અને યતિ એટલે કે વિરામ ક્યાં છે. સાચું, લયબદ્ધ વાંચન આના પર આધાર રાખે છે, ખાલી કુલ માત્રા ગણવાથી નહીં. આ સમજાવવા માટે તેઓ સાક્ષાત્કાર પદ્ધતિ પર ભાર મૂકે છે, એટલે કે પાટિયા પર લખીને દૃશ્યમાન રીતે બતાવવું,
પ્રેક્ટિકલી બતાવવું.
હા, જેમ કે માત્રામેળ છંદ હોય તો તાલ પ્રમાણે ભાગ પાડી દરેક તાલની માત્રા ગણી બતાવવી. અક્ષરમેળ હોય તો ગણ પ્રમાણે ભાગ પાડી લઘુગુરુ નિશાની કરી ગણ ઓળખાવવો. પણ આ બધું નિયમો ગોખાવવા માટે નહીં, પણ કવિતાના આંતરિક બંધારણને, તેના લયને સમજવા માટે. તેઓ તો ગરબી જેવી દેશી રચનાઓનો માપ પણ આ રીતે કાઢી બતાવવાની વાત કરે છે, એ બતાવવા કે તેમાં પણ એક પ્રકારની નિયમબદ્ધતા તો છે જ.
એટલે છંદ શિક્ષણ પણ અનુભવ અને સમજણ પર આધારિત, નહીં કે માત્ર ગોખણપટ્ટી પર. ખૂબ રસપ્રદ. હવે જો આપણે કવિતા શિક્ષણના હેતુઓ પર આવીએ તો પંડ્યાજીના મતે આ બધી મહેનત શા માટે કરવી જોઈએ? મુખ્ય ઉદ્દેશ્યો કયા છે?
પંડ્યાજી 3 મુખ્ય હેતુઓ ગણાવે છે. 1, વાંચવામાં રસિકતા આણવી, જેની વાત આપણે કરી, તાલ સ્વર ભાવ દ્વારા. બીજું, ભાષાનું ઉત્તમ જ્ઞાન આપવું. આ ગદ્ય શિક્ષણનો પણ હેતુ છે, પણ અહીં થોડો ફરક છે. અને ત્રીજો, જે કદાચ સૌથી વિશિષ્ટ અને મહત્વનો છે, જુદા જુદા પદાર્થો કે બનાવોના ચિત્રો બાળકના મન પર પાડીને ઊંચી મનોવૃત્તિઓ જગાડવી.
બીજા હેતુ પર થોડી વધુ વાત કરીએ, ભાષાનું ઉત્તમ જ્ઞાન. ગદ્ય પણ ભાષા શીખવે છે, તો કવિતા દ્વારા ભાષા જ્ઞાન આપવામાં શું વિશેષતા છે?
પંડ્યાજીનો તર્ક સમજવા જેવો છે. તેઓ કહે છે કે ગદ્ય લખનારનું ધ્યાન મુખ્યત્વે અર્થ પર હોય છે, ભાષા એ અર્થ પહોંચાડવાનું સાધન માત્ર છે, પણ કવિ માટે અર્થ જેટલો જ મહત્વનો ભાષા પોતે છે.
એટલે શબ્દોની પસંદગી, ગોઠવણી.
હા, શબ્દોની પસંદગી, તેમની ગોઠવણી, તેમનો ધ્વનિ, તેમની શુદ્ધતા, યોગ્યતા, સુંદરતા. કવિ ભાષાના ગુણદોષ પર ખૂબ ધ્યાન આપે છે. આથી કવિતા શીખવતી વખતે ભાષાના આ બધા પાસાઓ પર ઝીણવટપૂર્વક ધ્યાન આપવું જરૂરી બને છે. શબ્દોના જુદા જુદા અર્થ, મૂળાર્થ, વાચ્યાર્થ, લક્ષ્યાર્થ, વ્યંગ્યાર્થ, ખાસ કરીને કવિતામાં આ બધા મહત્વના બને છે.
હા, અલંકારો વગેરેને કારણે.
બરાબર. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દભેદ, અનેકાર્થી શબ્દો, પદચ્છેદ, આ બધાની ચર્ચા થવી જોઈએ. પંડ્યાજી તો ત્યાં સુધી કહે છે કે કવિતામાં ભાષા વિશે ગમે તેટલું પૂછીએ તે ઓછું જ છે.
અને આ સંદર્ભમાં જ તેઓ કવિતાના વિશેષ વ્યાકરણની વાત કરે છે. આ શું છે? સામાન્ય વ્યાકરણથી કંઈક અલગ?
હા, આ પણ એક મહત્વનો મુદ્દો છે. કવિતાની ભાષા ઘણીવાર રોજબરોજની ગદ્ય ભાષાથી થોડી જુદી હોય છે, ખબર છે? એમાં અમુક જૂના કે ખાસ પ્રત્યયો વપરાય, જેમ કે તણું કે કેરું.
હા, જૂની કવિતાઓમાં જોવા મળે.
બરાબર. ક્રિયાપદોના વિશિષ્ટ રૂપો કે અર્થો હોય, અમુક શબ્દો માત્ર કાવ્યમાં જોવા મળે. એટલું જ નહીં, કવિઓ છંદ કે લય જાળવવા અથવા ખાસ અસર ઊભી કરવા ક્યારેક વ્યાકરણના નિયમોમાં છૂટછાટ લે છે. શબ્દોનો ક્રમ બદલી નાખે, જોડણીમાં ફેરફાર કરે, શબ્દોને તોડે કે અપભ્રંશ રૂપો વાપરે.
હા, એવું બને.
આ બધું કવિતાનું વિશેષ વ્યાકરણ કહેવાય. આ સમજાવવું જરૂરી છે જેથી વિદ્યાર્થી કવિતાની ભાષાથી ડરી ન જાય અને સમજી શકે કે કવિઓ ભાષા સાથે કેવી રીતે કામ લે છે. આ ભાષાની લવચિકતા અને શક્યતાઓનું પણ ભાન કરાવે છે, ખરું ને?
બરાબર. ભાષાની વાત થઈ, હવે અર્થ સમજાવવાની પ્રક્રિયા પર આવીએ. અહીં પંડ્યાજી અન્વય અને ચરિતાર્થ આ બે શબ્દો વચ્ચે બહુ મોટો ભેદ પાડે છે અને ટીકા પણ કરે છે કે ઘણા શિક્ષકો ફક્ત અન્વય કરીને અટકી જાય છે. આ ભેદ શું છે અને શા માટે આટલો મહત્વનો છે?
આ કદાચ પંડ્યાજીની પદ્ધતિનો સૌથી મહત્વનો અને કહી શકાય કે મૌલિક હિસ્સો છે. તેઓ અર્થ સ્પષ્ટ કરવાના ત્રણ પગથિયા ગણાવે છે. પહેલું છે શબ્દાર્થ, દરેક શબ્દનો, ખાસ કરીને અઘરા કે અપરિચિત શબ્દનો અર્થ કહેવો, અને અહીં માત્ર ડિક્શનરી અર્થ નહીં પણ સંદર્ભ મુજબનો અર્થ, લાક્ષણિક અર્થ, વ્યંગ્યાર્થ એ બધું જોવું. બીજું છે અન્વય. કવિતામાં શબ્દોનો ક્રમ ઘણીવાર ગદ્ય જેવો સીધો નથી હોતો. અન્વય એટલે પદ્યની પંક્તિઓના શબ્દોને વ્યાકરણની દૃષ્ટિએ યોગ્ય ક્રમમાં ગોઠવીને ગદ્ય વાક્ય બનાવવું.
ઓકે, એટલે વાક્યરચના સરખી કરવી.
હા, જરૂર પડે ત્યાં કર્તા, કર્મ, ક્રિયાપદ કે ખૂટતા શબ્દો જેમ કે જો, તો, છે વગેરે ઉમેરવા. આ એક રીતે વાક્યરચનાની યાંત્રિક ગોઠવણી છે જેથી વાક્યનો શાબ્દિક અર્થ સમજાય. પણ પંડ્યાજી કહે છે કે અહીં અટકવાનું નથી. ત્રીજું અને સૌથી મહત્વનું પગથિયું છે ચરિતાર્થ.
ચરિતાર્થ,
હા, જેને આપણે ભાવાર્થ કે સાર પણ કહી શકીએ. ચરિતાર્થ એટલે માત્ર શબ્દોને ક્રમમાં ગોઠવવા નહીં પણ આખી કવિતાનો સમગ્ર અર્થ, તેનો ગર્ભિત ભાવ, તેનો સંદેશ, કવિ શું કહેવા માગે છે તે બધું સ્પષ્ટ, સરળ અને છટાદાર ગદ્યમાં રજૂ કરવું. આ કવિતાના આત્માને પકડવાનો પ્રયાસ છે.
એટલે અન્વય એ હાડપિંજર ગોઠવવા જેવું છે, જ્યારે ચરિતાર્થ એમાં પ્રાણ પૂરવા જેવું છે, એમ કહી શકાય.
બરાબર બરાબર, એવી જ વાત છે. પંડ્યાજીની ફરિયાદ એ છે કે મોટાભાગના શિક્ષકો વિદ્યાર્થીઓને ફક્ત અન્વય કરાવીને સંતોષ માની લે છે, પણ એનાથી કવિતાનો ખરો મર્મ, તેની સુંદરતા, તેનો ભાવ પકડાતો નથી. ચરિતાર્થ કરાવવાથી વિદ્યાર્થીની સમજણ તો ઊંડી બને જ છે, પણ સાથે સાથે તેની પોતાની ગદ્યમાં અભિવ્યક્ત કરવાની શક્તિ પણ ખીલે છે. તેને કવિતાનું હાર્દ પોતાના શબ્દોમાં ઉતારતા આવડે છે.
અને તેઓ એ પણ કહે છે ને કે અર્થ સમજતી વખતે ભલે કવિતા મોઢે હોય, વિદ્યાર્થીઓની ચોપડી ખુલ્લી હોવી જોઈએ, અને સમજા પહેલા મોઢે કરાવવી એ પદ્ધતિનો દોષ છે.
કારણ કે અર્થ સમજ્યા વિના ગોખેલું જ્ઞાન નકામું છે, અને જ્યારે ચોપડી સામે હોય ત્યારે શબ્દો, તેમની ગોઠવણી, અલંકારો વગેરે નજર સામે રહે છે, જેનાથી શિક્ષકની સમજૂતી સાથે તેને સાંકળવું સહેલું બને છે. સંદર્ભ સામે હોવાથી અર્થઘટન વધુ ચોક્કસ થાય.
તો આપણે જોયું કે પંડ્યાજી વાંચન, તાલસ્વરભાવ, ભાષાજ્ઞાન, વિશેષ વ્યાકરણ અને અર્થઘટનમાં અન્વયથી ચરિતાર્થ સુધીની સફર પર ભાર મૂકે છે. પણ આ બધાનો અંતિમ હેતુ શું? કવિતા શિક્ષણનું પરમ લક્ષ્ય શું ગણાવે છે પંડ્યાજી?
એક જ શબ્દમાં સંભાવ.
સંભાવ,
હા, આ એમનો કેન્દ્રવર્તી વિચાર છે. સંભાવ એટલે શું? કવિએ કવિતા લખતી વખતે જે ભાવ, જે લાગણી, જે સંવેદના અનુભવી હોય, તે જ ભાવ, તે જ સંવેદના વિદ્યાર્થીના હૃદયમાં જાગૃત કરવી. તેઓ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ગદ્યનો મુખ્ય હેતુ કદાચ જ્ઞાન આપવાનો હોઈ શકે, પણ કવિતાનો મુખ્ય હેતુ રસ અને ભાવ દ્વારા ઉચ્ચ મનોવૃત્તિઓને, જેમ કે કરુણા, વીરતા, પ્રેમ, ભક્તિ, સૌંદર્ય પ્રતિનો લગાવ, એ બધું જગાડવાનો છે.
એટલે કવિતાનું કામ મગજને માહિતીથી ભરવાનું નથી, પણ હૃદયને સંસ્કારવાનું છે.
બિલકુલ, પંડ્યાજી તો ત્યાં સુધી દલીલ કરે છે કે માત્ર જ્ઞાન મેળવવા કરતાં ઉચ્ચ મનોવૃત્તિ કેળવવી એ વધુ ઉપયોગી છે. કારણ કે માણસના કાર્યોનું મૂળ તેની વૃત્તિઓ અને ભાવનાઓમાં રહેલું છે. જો વૃત્તિઓ ઉમદા હશે તો કાર્યો પણ સારા થશે, અને ઉત્તમ કવિતા આ વૃત્તિઓને જગાડવાનું, તેમને ઉદાત્ત બનાવવાનું કામ કરે છે.
આ તો બહુ ઊંચી વાત થઈ, પણ આ સંભાવની સ્થિતિ સુધી પહોંચવું કઈ રીતે? શિક્ષક આમાં શું ભૂમિકા ભજવી શકે? એ તો બહુ અઘરું લાગે છે.
અઘરું છે ચોક્કસ, પણ અશક્ય નથી, અને અહીં જ શિક્ષકની ખરી કસોટી છે. પંડ્યાજી કહે છે કે આ માટે શિક્ષકે પોતાની શબ્દ ચિત્રણ શક્તિનો ઉપયોગ કરવાનો છે.
શબ્દ ચિત્રણ શક્તિ,
હા, એટલે કે કવિએ શબ્દોથી જે ચિત્રો, જે દૃશ્યો, જે અનુભવો આલેખ્યા હોય તે ઘણીવાર સંક્ષિપ્ત, સાંકેતિક કે પ્રૌઢ ભાષામાં હોય. શિક્ષકનું કામ છે એ શબ્દચિત્રોને વિદ્યાર્થી સમજી શકે તેવી સરળ, સ્વાભાવિક ભાષામાં, જાણે નજર સામે બનતું હોય તેમ, વિસ્તારથી વર્ણવીને જીવંત કરવા. દાખલા તરીકે, કવિએ કોઈ ઉપમા કે રૂપક વાપર્યું હોય તો એ શા માટે વાપર્યું છે, એનાથી શું અસર ઊભી થાય છે, એમાં કયું સામ્ય રહેલું છે, એ બધું ખોલીને બતાવવું.
ઓ, એટલે ડિટેલમાં જઈને સમજાવવું.
હા, શિક્ષકે પોતાની કલ્પના શક્તિ અને ભાષા શક્તિથી એવું વાતાવરણ રચવાનું છે કે વિદ્યાર્થી એક કવિતાના જગતમાં પ્રવેશી જાય, એ પાત્રો કે પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય અનુભવે. જ્યારે વિદ્યાર્થીના મનમાં એ ચિત્ર સ્પષ્ટ થાય છે ત્યારે ભાવ આપોઆપ જાગે છે અને તે કવિના અનુભવ સાથે જોડાય છે. આ છે સમભાવ સુધી પહોંચવાનો માર્ગ.
વાહ, એટલે નવલરામ પંડ્યાની કવિતા શીખવવાની રીત એ માત્ર ટેકનિકલ ગાઈડબુક નથી, પણ કવિતાના શિક્ષણ પાછળની એક ઊંડી ફિલોસોફી, એક દર્શન રજૂ કરે છે. તે કવિતાને માત્ર માહિતી કે નિયમોના સમૂહ તરીકે નહીં, પણ ભાવ, સંવેદના અને સૌંદર્યના અનુભવ તરીકે જુએ છે અને તેને એ રીતે જ શીખવવાની હિમાયત કરે છે.
બિલકુલ. આપણે એમના મુખ્ય વિચારોને ફરી એકવાર સંક્ષિપ્તમાં જોઈએ તો, એક, કવિતાનો આસ્વાદ લેવા માટે અખંડ વાંચન, તાલ, સ્વર અને ભાવની એકતા જરૂરી છે. પહેલા અનુભવ, પછી વિશ્લેષણ. બે, કવિતામાં ભાષા અને અર્થ બંને સમાન રીતે મહત્વના છે, તેથી ભાષાની બારીકીઓ અને વિશેષ વ્યાકરણ પર ધ્યાન આપવું અનિવાર્ય છે. ત્રણ, અર્થ સમજવામાં માત્ર યાંત્રિક અન્વય પૂરતો નથી, પણ કવિતાના હાર્દને સ્પર્શતો ચરિતાર્થ જરૂરી છે, જેના માટે શિક્ષકની શબ્દચિત્રણ શક્તિ ચાવીરૂપ છે.
અને ચોથું અને સૌથી મહત્વનું,
હા, ચાર, અને આ બધાનો સર્વોચ્ચ ઉદ્દેશ સંભાવ છે. કવિના ભાવને વિદ્યાર્થીના હૃદય સુધી પહોંચાડી ઉચ્ચ માનવીય સંવેદનાઓને જગાડવી.
અને કમાલની વાત એ છે કે 1869માં રજૂ થયેલા આ વિચારો આજે જ્યારે શિક્ષણ વધુ ને વધુ પરીક્ષાલક્ષી અને કદાચ થોડું આમ યંત્રવત બની રહ્યું છે ત્યારે પણ એટલા જ કદાચ વધુ પ્રસ્તુત લાગે છે ને?
સાચી વાત છે. એ આપણને યાદ અપાવે છે કે શિક્ષણનું, ખાસ કરીને કલા શિક્ષણનું અંતિમ લક્ષ્ય માત્ર માહિતી આપવાનું નથી, પણ સંવેદના કેળવવાનું છે. પંડ્યાજીનો અભિગમ કવિતાને વર્ગખંડની ચાર દિવાલોમાંથી બહાર કાઢીને વિદ્યાર્થીના જીવન અનુભવ સાથે જોડવાનો પ્રયાસ કરે છે. તે માત્ર બુદ્ધિને નહીં, પણ હૃદય અને કલ્પનાને પણ સક્રિય કરે છે.
તો આજની આ ચર્ચા પછી એક સવાલ મનમાં ઉઠે છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં ધ્યાન ટકાવી રાખવું એક પડકાર છે, માહિતીનો ધોધ વરસી રહ્યો છે અને કદાચ ઊંડાણપૂર્વકના ભાવનાત્મક જોડાણ ઓછા થઈ રહ્યા છે, ત્યાં શું નવલરામ પંડ્યાની આ સંભાવ અને શબ્દચિત્રણ પર આધારિત અનુભવ કેન્દ્રિત પદ્ધતિઓ કવિતાને નવી પેઢી માટે ફરીથી જીવંત, અર્થપૂર્ણ અને કદાચ વધુ આકર્ષક બનાવવામાં મદદ કરી શકે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.